समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका अपने स्वाध्याय करी रहा छे। एमा कर्ता कर्म अधिकार नी गाथा 142 चाले छे। गाथा 142 मां अहियां एम कहेवामां आव्युं के छे कर्म जीवमां बद्ध वा अणबद्ध એ નય પક્ષ છે, પણ પક્ષથી અતિક્રાંત ભાખ્યો તે સમયનો સાર છે। જીવમાં આ કર્મ બદ્ધ છે અથવા તો અબદ્ધ છે, એ પ્રકારે જે બે નયથી વાત કરવામાં આવી એ બધાથી ઉપર જઈને એને અતિક્રમીને એને ઓળંગીને જે કહેવાયું છે એ ખરેખર જે અનુભવાયું છે એ ખરેખર તો આત્મતત્વ છે એમ અહીંયા કહેવું છે। નિશ્ચય નહીંથી જે કહેવામાં આવ્યું છે, શુદ્ધ નહીંથી જે કહેવામાં આવ્યું છે કે ભગવાન આત્મા આવો છે, ભગવાન આત્મા આવો છે આવો છે, એ શુદ્ધ નહીંથી જે કહેવામાં આવ્યું છે એ પણ ખરેખર એ આત્મા નથી, જેને અનુભવમાં આવે છે એ જ આત્મા છે। એટલે અહીંયા આ 142મી ગાથામાં એ વાત કરી છે કે જે આત્મા તે બંને નય પક્ષોને ઓળંગી ગયો છે તે જ સમયસાર છે। એની ટીકામાં અહીંયા કહે છે કે જીવમાં કર્મબદ્ધ છે એવો જે વિકલ્પ તથા જીવમાં કર્મ અબદ્ધ છે એવો જે વિકલ્પ તે બંને નય પક્ષ છે। જીવને કર્મ બદ્ધ છે અથવા કર્મ બંધાયેલા છે એવો પક્ષ એ વ્યવહાર નયનો પક્ષ છે, અને બીજો એવો પક્ષ કે જેમાં એમ કહ્યું હોય કે જીવમાં કર્મ અબદ્ધ છે એટલે કે જીવમાં કર્મ બંધાતા નથી, જીવને કર્મ બંધ છે નહીં, એવો જે નિશ્ચય નયનો પક્ષ છે એ બંને નય પક્ષ છે। એક વ્યવહાર નયથી અને બીજું નિશ્ચય નયથી કહેવામાં આવ્યું છે એ બંને દ્રષ્ટિકોણ છે, અને એ સાથે જે વિકલ્પ રહ્યો છે એ રૂપે એ ખરેખર આત્મા નથી, પરંતુ એ નય પક્ષ વિકલ્પ છે। અને એવા વિકલ્પને કોઈ એમ માને કે અમને નિશ્ચય નય દ્વારા જેવું સ્વરૂપ છે એ ખ્યાલ છે એટલે અમને શંકિત છે, તો એ માન્યતા મિથ્યા છે। વસ્તુ શું હોય એનો ખ્યાલ આવવાથી કંઈ વસ્તુની પ્રાપ્તિ હોય એમ બનતું નથી। આપણે જગતમાં ઘણા પદાર્થોને માહિતી રૂપે જાણતા હોઈએ એથી કંઈ એ પદાર્થની પ્રાપ્તિ છે એની ઉપલબ્ધિ છે એમ અર્થ થતો નથી, અને એ જ વાત અહીંયા પણ કરી છે કે આવા નય પક્ષ છે એને જાણવા માનવાથી કંઈ સમ્યક દર્શન થતું નથી। એટલે ટીકામાં અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાન સમજાવે છે કે જીવમાં કર્મબદ્ધ છે એવો જે વિકલ્પ તથા જીવમાં કર્મ અબદ્ધ છે એવો જે વિકલ્પ તે બંને નય પક્ષ છે। જે તે નય પક્ષને અતિક્રમે છે, ઓળંગી જાય છે, છોડે છે, તે જ સકળ વિકલ્પને અતિક્રમ્યો થકો પોતે નિર્વિકલ્પ એક વિજ્ઞાનગણ સ્વભાવરૂપ થઈને સાક્ષાત સમયસાર થાય છે. કોણ સમયસાર થાય છે? કે જે આ બંને નય પક્ષને અતિક્રમે છે, ઓળંગી જાય છે અને એની સાથે એ બધા જ વિકલ્પોને ઓળંગી જાય છે, એટલે સર્વ વિકલ્પને એ અતિક્રમ્યો છે, પોતે નિર્વિકલ્પ થયો છે. વિકલ્પ વિનાની ધ્યાનની દશામાં એ પોતે પોતાના વિજ્ઞાનઘન સ્વભાવને સાક્ષાત અનુભવે છે, તો એ સમયસાર છે. એટલે કે પોતે ભગવાન આત્મા પોતાના સ્વરૂપને પામ્યો છે. ત્યાં વિશેષ સમજાવવામાં આવે છે કે જે જીવમાં કર્મબદ્ધ છે એમ વિકલ્પ કરે છે, એમાં વધારે સમજાવતા કહે છે કે જે જીવમાં કર્મબદ્ધ છે એમ વિકલ્પ કરે છે, તે જીવમાં કર્મ અબદ્ધ છે એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી. કોઈ પણ એક નયને લઈને રહ્યો છે જે જીવમાં કર્મબદ્ધ છે એમ વિકલ્પ કરે છે, તે જીવમાં કર્મ અબદ્ધ છે એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં, એટલે કે જે વ્યવહારને થી કહેવામાં આવેલું છે તેને માને છે કે જીવમાં કર્મો બંધાય છે, જીવમાં કર્મ બંધાયેલા છે એમ જે માને છે, કે પેલા નિશ્ચય નયના કથન કે જીવમાં કર્મ બંધાતા નથી, જીવમાં કર્મ અબદ્ધ છે, જીવને કર્મ બંધ નથી, એવો જે નિશ્ચય નયનો જે વિકલ્પ હતો એ વિકલ્પને એ ઓળંગી જાય છે, એ વિકલ્પને અતિક્રમી જાય છે. પણ એને પેલો એક વિકલ્પ તો રહ્યો જ કે જીવમાં કર્મ છે, કર્મ બંધાયેલા છે, એ વિકલ્પ તો રહ્યો. એટલે ખરેખર તો એ સર્વ વિકલ્પને અતિક્રમતો નથી. અને બીજો એવો કે જે જીવમાં કર્મ અબદ્ધ છે એમ વિકલ્પ કરે છે, એટલે કે નિશ્ચય નહીં થી જે કથન કહેવામાં આવ્યું છે એ વિકલ્પની સાથે છે, એ પણ જે વ્યવહાર નહીંથી કહેવામાં આવેલ કથન કે જીવમાં કર્મબદ્ધ છે એવા એક પક્ષને તો એ અતિક્રમી જાય છે, પણ નિશ્ચય નહીંના પક્ષને અતિક્રમતો નથી, એટલે એ પણ વિકલ્પને સંપૂર્ણપણે ઓળંગી જતો નથી, અતિક્રમતો નથી, એટલે વિકલ્પ સાથે છે. વળી જે જીવમાં કર્મબદ્ધ છે અને અબદ્ધ પણ છે એમ વિકલ્પ કરે છે, તે બંને પક્ષને નહીં અતિક્રમતો થકો વિકલ્પને અતિક્રમતો નથી, એટલે એ કોઈ પણ પ્રકારે વિકલ્પમાં જ રહ્યો છે. તેથી જે સમસ્ત નય પક્ષને અતિક્રમે છે તે જ સમસ્ત નય પક્ષને અતિક્રમે છે, તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમે છે. કોઈ પણ નય નહીં અને માત્ર ભગવાન આત્મા નિર્વિકલ્પ દશામાં જેનો અનુભવ થાય છે, જે અતિન્દ્રિયપણે અનુભવાય છે, તે સમયસાર છે. સમસ્ત નય પક્ષને અતિક્રમે છે, તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમે છે. એક અપેક્ષાથી આમ છે ને બીજી અપેક્ષાથી તેમ છે, આમાં આમ છે ને આમાં તેમ છે, અથવા તો આ પ્રમાણે એમાં સૂક્ષ્મતા છે, અથવા તો એ વખતે પ્રકૃતિના બંધની સ્થિતિ આ પ્રમાણે છે ને, વગેરે 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 જે કંઈ વિકલ્પ સહિત દશા છે, એ બધા વિકલ્પને અતિક્રમીને એને ઓળંગી જઈ અને પેલે પાર પોતે પોતાના સ્વરૂપમાં દ્રષ્ટિ કરે છે અને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ લઈ જાય છે, એને જ આત્માનો અનુભવ થાય છે અને એને જ એ સમયસાર પ્રાપ્ત છે. આપણે જેમ વધારે અભ્યાસ કરીએ છીએ એમ વધારે યાદ રાખીએ છીએ, એમ આપણને એમ થઈ જાય છે કે મને હવે બધું સમજાય છે, બધું આવડે છે, મને બધી ખબર છે. સમ્યક દર્શનની વાત હોય તેમાં આપણે અનેક અપેક્ષાથી બધી વાત સમજાવતા હોઈએ, બીજાને પણ સમજાવીએ, કહીએ, બધું કહીએ, કેવી રીતે એના ભેદ પડે છે, અને કઈ રીતે એ ભેદ છે અને પહેલા શું થાય ને પછી શું થાય ને વગેરે વગેરે કેટલું બધું કહીએ છીએ, પણ બધી વાત જે જાણીએ છીએ સમજીએ છીએ તે વિકલ્પ સહિત છે. એટલે એ જાણપણું છે ત્યાં સુધી આપણે આવ્યા છીએ, એ જાણપણું મહત્વનું છે. એ જાણપણાને લીધે થઈ અને મોક્ષ માર્ગમાં જે સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે એમાં આપણને સરળતા રહે છે, વાત તો બરાબર છે. પણ એ જાણપણાની દશા છે એ કઈ સમ્યક દર્શન નથી. પોતાના સ્વરૂપનો જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી આવું જાણપણું, અનેક નય દ્વારા અનેક વસ્તુને જાણવી, ભેદ કરીને એનું સ્વરૂપ જાણવું, આ બધું એને અટકવાનું સ્થાન છે, એને અટકવાનું સ્થાન છે. વાસ્તવમાં ખરેખર તો એને પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરવાનો છે. આ દ્રવ્ય સ્વરૂપનો ખૂબ અભ્યાસ કરી અને દ્રઢતા કરવાની છે, અને દ્રઢતા કરતા કરતા એવા ભાવમાં પહોંચવાનું છે કે જ્યાં વિકલ્પ વિના પોતે ભગવાન આત્મા છે એ ભાવ રહ્યો, એ ભાવ રહ્યો હોય. અને નિર્વિકલ્પ ધ્યાનમાં જ્યારે એ ભાવ આવી જાય છે ત્યારે એને પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે. એટલે વિકલ્પની તો ત્યાં વાત જ નથી. જે પુરુષાર્થ કરે છે એને શરૂઆતમાં એવા વિકલ્પ હોય છે, અને વિકલ્પથી આગળ વધીને એને ઓળંગી જઈને એ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે. એટલે બેનશ્રીબેનને કોઈએ પૂછ્યું કે છેલ્લો વિકલ્પ કેવો હોય, ત્યારે બેનશ્રીબેને એમ જવાબ આપ્યો કે એવો કોઈ નિયમ નથી કે આ જ પ્રકારે વિકલ્પ હોય. કોઈને એમ કે એમાં કદાચ જવાબ મને મળે તો હું એવા વિકલ્પના આધારે અંદરમાં જોઉં કે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું એવો વિકલ્પ હોય, કે પછી હું ધ્રુવ છું એવો વિકલ્પ હોય, કે હું ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું એમ રટણ કરતો એવો વિકલ્પ હોય, ભગવાન આત્મા છું ભગવાન આત્મા છું એવો વિકલ્પ હોય, કેવો વિકલ્પ હોય. ત્યારે બેનશીબેને કહ્યું કે છેલ્લો વિકલ્પ અમુક જ રીતે જ હોય, એવો જ હોય એવો કોઈ નિયમ નથી. કેમ કે વિકલ્પ સાથે અંદર જવાતું જ નથી, વિકલ્પ તો વાહન છે. જે વાહનો બહાર રહી જાય છે ને પછી પોતે એ વાહનને છોડીને અંદર ગુફામાં જાય છે, એવી રીતે ગમે તે વિકલ્પ હોય જે આત્માને લક્ષે ચિંતવન મનન કરાવનારા જે વિકલ્પ છે એમાંનો કોઈ પણ વિકલ્પ હોય, એ વિકલ્પ છેવટે બહાર રહી જાય છે અને પોતે અંદરમાં ચાલ્યો જાય છે. એટલે કોઈ વિકલ્પ સાથે અંદરમાં જવાતું નથી, વિકલ્પ વિનાની દશામાં અંદરમાં જવાય છે. કોઈ પણ પ્રકારનો વિકલ્પ છે તે જીવને અટકવાનું સ્થાન છે. કોઈ પણ પ્રકારનો વિકલ્પ જીવને અટકવાનું સ્થાન છે એટલે સમસ્ત વિકલ્પને જે ઓળંગી ગયો છે, જે અતિક્રમી ગયો છે, એ જ એ સમયસારને પ્રાપ્ત કરે છે, એટલે પોતાના સ્વરૂપને અનુભવે છે. અહીંયા ગાથા 142ના ભાવાર્થમાં કહે છે કે જીવ કર્મથી બંધાયો છે તથા નથી બંધાયો, એ બંને નય પક્ષ છે. વ્યવહાર નયનો પક્ષ લઈએ કે નિશ્ચય નયનો પક્ષ લઈએ, બંને સાથે વિકલ્પ પણ રહ્યા છે. એટલે અહીંયા પંડિતજી સમજાવે છે કે જીવ કર્મથી બંધાયો છે તથા નથી બંધાયો, એ બંને નય પક્ષ છે. તેમાંથી કોઈએ બંધ પક્ષ પકડ્યો તેણે વિકલ્પ જ ગ્રહણ કર્યો. એટલે કે જીવને કર્મ બંધ છે એવો પક્ષ જેણે પકડ્યો એણે પણ વિકલ્પ જ ગ્રહણ કર્યો છે, અને કોઈએ અબંધ પક્ષ પકડ્યો એટલે કે આત્માને કર્મ બંધ નથી એટલે નિશ્ચયને થી એને વિકલ્પને પકડ્યો છે, એટલે એણે પણ વિકલ્પને જ ગ્રહણ કર્યો છે. અને કોઈએ બંને પક્ષ પકડ્યા એટલે કે વ્યવહારથી જીવને કર્મ બંધ છે અને નિશ્ચયથી નથી એમ બંને પક્ષ એટલે પ્રમાણ જ્ઞાન એને કર્યું છે, તેને પણ વિકલ્પ તો રહ્યો જ છે. પરંતુ એવા વિકલ્પોને છોડી જે કોઈ પણ પક્ષ ન પકડે તે જ શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણી તે રૂપ સમયસારને એટલે શુદ્ધ આત્માને પામે છે. એવા કોઈ પણ વિકલ્પ છે એ વિકલ્પને છોડીને એને અતિક્રમીને માત્ર પોતે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને એના સ્વરૂપને જાણીને એને ગ્રહે છે એટલે કે એમાં
એકરૂપ થાય છે તે સમયસર છે.
તો અહીંયા ભાવાર્થમાં એ વાત કરી કે કોઈ પણ પક્ષને પકડ્યો છે ત્યાં સુધી એને વિકલ્પને જ પકડ્યો છે, એટલે એવા વિકલ્પને છોડીને જ એ પોતે પોતાના સ્વરૂપમાં જઈ શકશે. એટલે કે નય પક્ષ પકડવો તે રાગ છે, તેથી સમસ્ત નય પક્ષને છોડવાથી વિતરાગ સમયસર થવાય છે, પોતાના સ્વરૂપને અનુભવી શકાય છે. હવે આ ગાથા 142 ઉપર પૂજ્ય ગુરુદેવે પ્રવચનમાં જે કહ્યું છે એના કેટલાક અંશો આપણે લઈએ. ગાથા 142 ટીકા ઉપરનું પ્રવચન, પ્રવચન રત્નાકર ભાગ 5મો પાના નંબર 285. અહીંયા ગુરુદેવ સમજાવે છે કે જીવ કર્મથી બંધાયો છે અને જીવ કર્મથી બંધાયો નથી એવા જે વિકલ્પ તે બંને નય પક્ષ છે. મતલબ કે સ્વરૂપ તો પક્ષાતિક્રાંત છે, પક્ષ અતિક્રાંત છે એટલે કોઈ પણ પક્ષ ને અતિક્રમી ગયો છે, એને અતિક્રમે છે. એટલે જે આ નય પક્ષમાં ઉભો છે, કોઈ પણ નયમાં ઉભો છે, એ વ્યવહાર નયમાં છે કે નિશ્ચય નયમાં ઉભો છે, તે સ્વરૂપમાં ગયો નથી, તેને સ્વરૂપનો અનુભવ નથી. એ ત્યાં બહારમાં જ ઉભો છે, કોઈ પણ નયને ગ્રહીને ઉભો છે તો એ વિકલ્પ સહિત છે અને વિકલ્પ સહિત દશામાં એને સ્વરૂપનો અનુભવ થતો નથી. સ્વરૂપનો અનુભવ નિર્વિકલ્પ ધ્યાનમાં થાય. એટલે આ નય પક્ષમાં જે ઉભો છે, બેમાંથી કોઈ પણ નય પક્ષમાં જે રહ્યો છે, એ સ્વરૂપમાં ગયો નથી, તેને સ્વરૂપનો અનુભવ નથી, એમ ગુરુદેવે સ્પષ્ટ કહ્યું છે. આગળ કહે છે, જે નય પક્ષને અતિક્રમે છે એટલે કે નય પક્ષના સર્વ વિકલ્પોનો, વિકલ્પ છે એટલે રાગ છે, એટલે સર્વ વિકલ્પોનો એટલે સર્વ રાગનો ત્યાગ કરે છે, તે સર્વ વિકલ્પોને છોડતો થકો પોતે નિર્વિકલ્પ એક વિજ્ઞાનઘન સ્વભાવરૂપ થઈને સાક્ષાત સમયસાર થાય છે, એટલે પોતે સાક્ષાત પોતાના સ્વરૂપને અનુભવે છે. ભગવાન આત્મા પોતે નિર્વિકલ્પ વિજ્ઞાનઘન સ્વભાવમય વસ્તુ છે, જે નય પક્ષના વિકલ્પથી હઠીને અંતર સન્મુખ થાય છે તેઓને સાક્ષાત ભગવાન સમયસાર પ્રાપ્ત થાય છે. સમયસાર એટલે આત્મા, સમયસાર એટલે આત્મા. 286માં પાના ઉપર ગુરુદેવ સમજાવે છે કે અંદર ભગવાન આનંદનો નાથ પ્રભુ આત્મા છે, હું અબદ્ધ સ્પષ્ટ છું એવો જે વિકલ્પ તે એને સ્પર્શતો નથી, એને એટલે ભગવાન આત્માને એ વિકલ્પ સ્પર્શતો નથી. હું ભગવાન આનંદ જ્ઞાન આનંદ સ્વભાવી વસ્તુ છું એમ કહીએ છીએ ત્યારે એ કહીએ છીએ એવું કથન પણ એને સ્પર્શતું નથી. હું જ્ઞાયક છું તો એવું હું જ્ઞાયક છું એ કથન પણ ભગવાન આત્માને સ્પર્શતું નથી. અને એ કથન સાથે રહેલો જે ભાવ છે, એ શુભ ભાવ છે, એ પણ ભગવાન આત્માને સ્પર્શતો નથી. ભગવાન આત્મા સ્પર્શાયેલો નથી, બંધાયેલો નથી. અબદ્ધ સ્પૃષ્ટ, અબદ્ધ અસ્પૃષ્ટ, સ્પર્શાયેલો પણ નહીં અને બંધાયેલો પણ નહીં. તો હવે સ્પર્શવાની વાતનો વિચાર જો જરા કરીએ તો આપણને ખ્યાલ આવે કે કોઈ પણ શુભ ભાવ છે, આત્મામાં અંદર જવાનો જે શુભ ભાવ છે, કે જે વિકલ્પ સહિત છે, એનાથી પણ એ ભગવાન આત્મા જુદો છે, ભિન્ન છે. એટલે ગુરુદેવ એ વાતને સમજાવે છે અહીંયા કે અંદર ભગવાન આનંદનો નાથ પ્રભુ આત્મા છે અને હું અબદ્ધ સ્પષ્ટ છું એવો જે વિકલ્પ તે વિકલ્પ પણ એને એટલે ભગવાન આત્માને સ્પર્શતો નથી, કેમ કે વિકલ્પ છે તે ઔદયિક ભાવ છે, એ વખતે ઉદયમાં આવેલ ભાવ છે, ઔદયિક ભાવ છે. જ્યારે ભગવાન આત્મા પરમ પારિણામિક ભાવ રૂપ છે. તો આવો આત્મા સકળ વિકલ્પને છોડતો થકો સાક્ષાત સમયસાર થાય છે એમ કહ્યું છે, તો એટલે શું એનો અર્થ? સકળ વિકલ્પને છોડતો થકો એમ કહ્યું એ તો ઉપદેશની શૈલી છે, એ તો કથનની પદ્ધતિ છે. એનો અર્થ એમ છે કે દ્રષ્ટિ અંતરમાં વાળતા વિકલ્પ બધા છૂટી જાય છે અને ત્યારે આત્માનો સાક્ષાત અનુભવ થઈ જાય છે. આ વિકલ્પ છે તેને છોડું છું એમ પણ વિકલ્પ નથી, અંતરદ્રષ્ટિપૂર્વક માત્ર અનુભવ છે, કોઈ વિકલ્પ નથી. ભગવાન આત્મા ત્રિકાળક નાયક છે એમ કહેવાને બદલે હું ભગવાન આત્મા ત્રિકાળક નાયક છું એમ પણ કહે છે ત્યારે પણ એ શુભ ભાવ છે, વિકલ્પ સહિત છે. એનાથી પણ જુદો ભગવાન આત્મા અંદર બિરાજી રહ્યો છે, જેનું એ લક્ષ્ય કરવા જાય છે એને માટે જે એને વિકલ્પ થાય છે એ વિકલ્પથી જુદો છે. ભગવાન આત્મા વિકલ્પ વિનાની ચીજ છે, એ માત્ર અનુભવમાં આવે છે. સ્વાનુભૂત્યા ચકાસ્તે, એ અનુભવમાં આવે છે, સ્વનો એને અનુભવ થાય એવો છે. સૌથી પહેલા આ કળશમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું ને, નમો સમય શાળાએ સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરછદે. એ અતિન્દ્રિયપણે અનુભવમાં આવે એવો છે, એ વિકલ્પ સાથે અનુભવાતો નથી. એટલે વિકલ્પ બહાર રહી જાય છે અને પોતે માત્ર અનુભવ કરે છે, અને એ અનુભવમાં એને અલૌકિક આનંદનું વેદન હોય છે. ગુરુદેવ અહીંયા આગળ સમજાવે છે કે શ્રી કુંદકુંદાચાર્ય દેવ ભાવપાહુળમાં કહે છે કે જીવે બહારથી દ્રવ્ય મુનિપણા અનંત વાર ધારણ કર્યા છે, પંચ મહાવ્રત, પાંચ સમિતિ ઇત્યાદિ 28 મૂળગુણનું પાલન એણે અનંત વાર કર્યું છે, પરંતુ એ તો બધો રાગ છે. તે રાગ શુદ્ધ વસ્તુમાં આત્મામાં ક્યાં છે? પાંચ મહાવ્રત નો રાગ, એ રાગ આત્મામાં નથી, એ પણ શુભ ભાવ છે. પાંચ મહાવ્રત પાળવાની સભાનતા એવો શુભ ભાવ એ આત્મામાં ક્યાં છે? એ આત્મામાં નથી. જે આત્મામાં નથી એનાથી આત્મા કેમ પમાય? અહીં કહે છે કે રાગનો સૂક્ષ્મ પક્ષ રહી જાય છે તે પણ અંદર જવામાં બાધાકારક છે, એ પણ એને અંદર જવા દેતો નથી. સૂક્ષ્મ રાગ જો હજી રહ્યો છે તો એ રાગમાં એ અટકે છે અને અંદર જઈ શકતો નથી. હું અખંડ અભેદ પરમાત્મ દ્રવ્ય છું એવો જે વિકલ્પ, તે પણ જો કે શુભ વિકલ્પ છે, અંદરમાં જવા માટે પુરુષાર્થ કરે છે એને એવો વિકલ્પ હોય છે, શરૂઆતમાં એવા વિકલ્પ હોય છે, છતાં પણ ગુરુદેવ અહીંયા કહે છે કે એવો વિકલ્પ પણ એને અંદરમાં જવું છે તો એ જવાની અપેક્ષાએ જોઈએ તો એ અટકવાનું સ્થાન છે, જ્યાં સુધી એ વિકલ્પમાં છે ત્યાં સુધી તે અટકેલો છે, એટલે એ અપેક્ષાથી એ નુકસાન કરતા છે. અપેક્ષા સમજવાની છે અહીંયા, એમ નહીં કે આમ કહ્યું એટલે છોડી દેવું, હું પરમાત્મા સ્વરૂપ છું એ વાતને છોડી દઈએ, એમ કહેવાનો આશય નથી. અહીંયા તો વધારે ઊંડાણમાં જવાની વાત છે, નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપને સ્પર્શવાની વાત કરી છે. એટલે જેમણે ખૂબ અભ્યાસ છે, જેમણે આત્માનું સ્વરૂપ નિશ્ચય નહીંથી શુદ્ધ નહીંથી જેમ છે તેમ જાણ્યું છે, દ્રઢતા થઈ છે, પણ હજી જે વિકલ્પમાં રહ્યા છે એને એ વિકલ્પ છોડાવવા માટે આ વાત કરવામાં આવી છે. મહાપુરુષોને પણ એવી કરુણા થઈ એટલે એમણે આ ગાથા દ્વારા વાત કરી, અને એવી જ વાત ગુરુદેવે અનુભવી અને આપણને કરી છે. એનો અર્થ એમ નથી થતો કે હું ભગવાન આત્મા જ્ઞાયક છું એ વાતને છોડી દેવી એવો વિચાર ન કરવો, એવો વિકલ્પ ન કરવો, એમ કહેવાનો આશય નથી. કહેવાનો આશય એ છે કે ત્યાં પણ તું વિકલ્પ સહિત છે, ત્યાં સુધી તને અનુભવ નથી. તું હજી વધારે અંદરમાં જા, વિકલ્પ રહિત દશામાં તારા સ્વરૂપમાં તું એકાગ્રતા કરીશ અને તને અનુભવ થશે. જે શબ્દોમાં આવી શકે એવી વાત નથી, જે અનુભવની વાત છે. પણ છતાંય જેટલું કહી શકાય એટલું શબ્દ દ્વારા કહેવાનો અહીંયા પ્રયત્ન થયો છે કે હું અખંડ અભેદ પરમાત્મ દ્રવ્ય છું. એવા તારા જે છેલ્લા વિકલ્પો ચાલે છે એ વિકલ્પ પણ જો તું ત્યાં જ અટકી રહીશ તો તને નુકસાન કરતા છે, એ અપેક્ષા એ નુકસાન કરતા છે કે તું ત્યાં વિકલ્પમાં અટક્યો છે એટલે અંદરમાં જતો નથી. એમ નથી કે એ બીજી રીતે તને નુકસાન કરતા છે. અહીંયા અપેક્ષા સમજવાની છે. અહીંયા ઘણી ઊંડી વાત, ઊંચી વાત ચાલી રહી છે, એને જેમ છે તેમ સમજવાની છે. ગુરુદેવ આગળ કહે છે કે અહીં કહ્યું ને કે સકળ વિકલ્પને છોડતો નિર્વિકલ્પ એક વિજ્ઞાન ઘન સ્વભાવ રૂપ થઈને જીવ સાક્ષાત સમયસાર થાય છે, પોતે પોતાના શુદ્ધ સ્વરૂપ રૂપે પરિણમી જાય છે. ત્યાં બે વાત રહેતી નથી, દ્વેત રહેતો નથી. પોતે જ અનુભવ કરનારો અને જેનો અનુભવ થાય છે એવું બે પણ નથી. અનુભવ જેનો થાય છે અને અનુભવ કરનારો એ એક રૂપ થઈ જાય છે. મતલબ કે અંતર્મુખાકાર થતા આત્મા જેવો પરમાત્મા સ્વરૂપે છે તેવો અનુભવમાં આવે છે. બહુ સરસ વાત મૂકી છે. મૂળ ગાથામાં જે વાત કરી એને આગળ વધારે સમજાવતા ગુરુદેવ અહીંયા કહે છે કે શું કહે છે, ભગવાન આત્માને કર્મનો સંબંધ છે એવા વિકલ્પના પક્ષમાં જે ઉભો છે તે જીવમાં કર્મ અબદ્ધ છે એવા વિકલ્પને છોડે છે. કેમ કે એક સમયે બે વિકલ્પ કેમ હોઈ શકે, અને અબદ્ધના વિકલ્પને તે છોડે છે તો પણ તે વિકલ્પને અતિક્રમતો નથી. કેમ કે એક પક્ષનો વિકલ્પ તો છે જ, અને જે જીવમાં કર્મ અબદ્ધ છે એમ વિકલ્પ કરે છે તે પણ જીવમાં કર્મબદ્ધ છે એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને તો અતિક્રમતો નથી. બેમાંથી કોઈ એક વિકલ્પ તો રહે છે, એક વિકલ્પમાં માને છે તો બીજો વિકલ્પ તો રહ્યો છે. એક વિકલ્પમાં માને છે જેને, જે વિકલ્પમાં માને છે એ પહેલા એક વિકલ્પને અતિક્રમે છે અને એક વિકલ્પમાં માને છે. એટલે પરદ્રવ્ય સાથે મારે સંબંધ નથી, હું અબદ્ધ છું એવા વિકલ્પમાં જે ઉભો છે તે જીવમાં કર્મબદ્ધ છે એવા એક પક્ષને છોડે છે તો પણ વિકલ્પને અતિક્રમતો નથી. એટલે નિશ્ચય નહીંથી એ વિકલ્પ કરીને રહ્યો છે તો પણ એ ભલે વ્યવહારના નયના વિકલ્પને છોડે છતાં પણ એક વિકલ્પમાં તો એ ઉભો છે. કેમ કે હું અબદ્ધ છું એવા પક્ષને તે ગ્રહણ કરે છે. હૃદય કહે છે કે આ સૂક્ષ્મ વાત છે પણ શું થાય, ફુરસદ લઈ અને તેને સમજવું જોઈએ. વાણી આ વેપાર ધંધાની ધમાલમાં આખો દિવસ રોકાઈ રહે એટલે આવી વાત એમને સૂક્ષ્મ લાગે અને સમજાય નહીં. જગતથી તદ્દન જુદી એવી આ પરમ સત્ય વાત બહાર આવી છે. કહે છે તું અંદર પ્રભુ છો ને, તારું સ્વરૂપ જ પરમાત્મા સ્વરૂપ છે. અરે હું પરમાત્મા સ્વરૂપ છું એવો વિકલ્પ પણ ક્યાં એને સ્પર્શે છે. વસ્તુ ત્રિકાળ છે, જે દ્રવ્ય સ્વભાવ તેમાં કર્મનો સંબંધ છે જ નહીં. અહીં કહે છે કે હું કર્મના સંબંધ રહિત અબદ્ધ છું એવો જે વિકલ્પ છે તે જીવમાં કર્મબદ્ધ છે એવા વિકલ્પને છોડે પણ અબદ્ધના વિકલ્પને છોડતો નથી. એટલે આ બંને વિકલ્પોથી ઉપર ઉઠીને અતિક્રમીને એને પોતાના સ્વરૂપનો અનુભવ કરવાનો છે. અને જે એવા સ્વરૂપને અનુભવે છે વિકલ્પ રહિત દશામાં, સર્વ વિકલ્પોને છોડીને નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપને અનુભવે છે એ જ સમયસાર છે. અહીંયા શું કહ્યું કે ત્રણે ત્રણ વસ્તુને અહીંયા ગુરુદેવે સમજાવી છે. પહેલી વાત એ આવી કે જીવમાં કર્મબદ્ધ છે એવો વિકલ્પ કરનાર એ અબદ્ધના વિકલ્પને છોડે છે પણ વિકલ્પને છોડતો નથી. બીજું, જીવમાં કર્મ અબદ્ધ છે એવો વિકલ્પ કરનાર એ બદ્ધના વિકલ્પને છોડે છે છતાં એ પણ વિકલ્પને તો છોડતો નથી. અને ત્રીજું એમ લીધું કે જીવમાં કર્મબદ્ધ પણ છે અને અબદ્ધ પણ છે એવો વિકલ્પ કરનાર તે બંને પક્ષને નહીં અતિક્રમતો થકો વિકલ્પને છોડતો નથી, એટલે બંનેના પક્ષમાં ઉભો છે તે વિકલ્પને અતિક્રમતો નથી. એટલે આ પ્રમાણે નય પક્ષ છે ત્યાં સુધી વિકલ્પ છે, અને વિકલ્પ છે તે સંસાર છે, વિકલ્પ છે તે શુદ્ધ આત્માની પ્રાપ્તિમાં વિઘ્ન કરતા છે. અરે બદ્ધ સ્પષ્ટ છું એવો વિકલ્પ અથવા તો અબદ્ધ સ્પષ્ટ છું એવો વિકલ્પ અથવા બદ્ધ છું અને અબદ્ધ પણ છું એવો વિકલ્પ, એ બધા જ પ્રકારના વિકલ્પો એ સંસાર છે. કેમ કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં આમાંના કોઈ વિકલ્પો છે જ નહીં, એ બધા વિકલ્પોનો અભાવ છે. ભગવાન આત્મામાં બધા વિકલ્પનો અભાવ છે. વ્રત કરવા, દયા પાળવી, ભક્તિ પૂજા કરવા ઇત્યાદિ શુભના સ્થૂળ વિકલ્પોનો તો ક્યાંય, એ વિકલ્પો તો એ ક્યાંય રહી ગયા, એનો તો કોઈ પત્તો નથી. પણ અહીં તો પોતે જેવી વસ્તુ છે, પોતે જેવો છે અબદ્ધ સ્પષ્ટ, એ વિકલ્પ પણ શુભભાવ છે, એ પણ ભગવાન આત્મામાં નથી, અને ત્યાં જો એ રહેશે તો એને એ નુકસાન કરતા છે. આ તો સર્વજ્ઞનો માર્ગ છે બાપુ, ધર્મ બહુ સૂક્ષ્મ ચીજ છે. આગળ કહે છે પાના નંબર 288 ઉપર કે અહીં સમસ્ત નય પક્ષને છોડવાની વાત છે. અહીં સમસ્ત નય પક્ષને છોડવાની વાત છે. 11મી ગાથાને યાદ કરીને ગુરુદેવ કહે છે કે બુદ્ધત્થ મસિદો ખલુ સંમાદિથી અવધિ જીવો, ભૂતાર્થને આશ્રય જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે. એમ ગાથા 11માં કહ્યું છે ત્યાં નય પક્ષના વિકલ્પની વાત નથી. ત્યાં જે કહેવામાં આવ્યું ને કે ભૂતાર્થને આશ્રય, તો ત્યાં કોઈ વિકલ્પની વાત નથી, નય પક્ષના વિકલ્પની વાત નથી. ત્યાં તો ભૂતાર્થ એટલે છતી શાશ્વત ચીજ, શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય વસ્તુ ભગવાન આત્મા, એને શુદ્ધ નય કહેલ છે, એને શુદ્ધ નય કહેલ છે. અને તેના આશ્રયે જે સ્વભાવનો અનુભવ થાય, સ્વનો અનુભવ થાય, સ્વાનુભૂતિ થાય, તે સમ્યક દર્શન છે. જ્યારે અહીંયા તો હું આવો છું એવા નય પક્ષને છોડવાની વાત છે. આત્મા અબદ્ધ સ્પષ્ટ છે એ તો સત્ય છે, એમાં કોઈ બે મત નથી, આત્મા અબદ્ધ સ્પષ્ટ છે એમ તો છે જ. પણ અહીંયા એ વિકલ્પને છોડવાની વાત છે, અહીંયા અબદ્ધ સ્પષ્ટ આત્માને છોડવાની વાત નથી. પણ હું અબદ્ધ સ્પષ્ટ છું એવો જે નય પક્ષનો વિકલ્પ છે તેને અહીં છોડવાનું કહે છે. કેમ કે જે સમસ્ત વિકલ્પને છોડે છે તે જ સમયસારને પ્રાપ્ત કરે છે, અનુભવે છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે અબદ્ધ સ્પૃષ્ટનો પક્ષ છોડ એમ કહ્યું તો શું અંદર અબદ્ધ સ્પૃષ્ટ સિવાયની કોઈ બીજી ચીજ છે? પ્રશ્ન કર્યો કે અબદ્ધ સ્પૃષ્ટનો પક્ષ છોડ એમ કહ્યું તો શું અંદર અબદ્ધ સ્પૃષ્ટ સિવાયની કોઈ બીજી ચીજ છે? ગુરુદેવ ઉત્તર આપે છે કે ના, એમ નથી, અંદર વસ્તુ ત્રિકાળી ભગવાન આત્મા અબદ્ધ સ્પષ્ટ જ છે. ભગવાને પણ આત્મા અબદ્ધ સ્પષ્ટ જ જોયો છે. તીર્થંકર ભગવાને, કેવળી ભગવાને પણ ભગવાન આત્માને એવો જ અબદ્ધ સ્પષ્ટ જોયો છે. ભલે વાણીમાં તેનો વિસ્તાર વિશેષ ન થઈ શકે, પણ વસ્તુ સામાન્ય જે છે તે એવી જ છે, એટલે બધાને અનુભવમાં તો એવું જ આવ્યું છે. જેમને જેમને અનુભવ થયો છે સ્વરૂપનો, એને બધાને એવો અબદ્ધ સ્પષ્ટ જ અનુભવ થયો છે, અને તેના જ આશ્રયે સમ્યક દર્શન આદિ ધર્મ એ બધાને પણ પ્રગટ થયો છે. અત્યારે વર્તમાનમાં પણ એમ જ પ્રગટ થાય છે, અને ભવિષ્યમાં પણ એમ જ પ્રગટ થશે. પણ હું અબદ્ધ સ્પષ્ટ છું એવો જે વિચાર છે, વિકલ્પ છે, તે નય પક્ષ છે, અને એ નય પક્ષને જે ઓળંગે છે તે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે. અને જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે ભગવાન સમયસારને પ્રાપ્ત કરે છે, શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. સમયસાર એટલે ભગવાન આત્મા, શુદ્ધ આત્મા. નય પક્ષને જે અતિક્રમતો નથી તેને નિજ સ્વરૂપનો અનુભવ થતો નથી. ફરી ફરીને આ વાત ગુરુદેવે સમજાવી છે. કરે ભાઈ, નય પક્ષના વિકલ્પને જે પોતાનું કર્તવ્ય માને છે તે મિથ્યા દ્રષ્ટિ છે અને તેને આત્મા પ્રાપ્ત થતો નથી. અહીંયા મિથ્યા દ્રષ્ટિપણું કઈ રીતે છે? તો કે શુભભાવમાં રોકાયો છે છતાંય એ એમ માને છે કે હું સ્વરૂપ તરફ જઈ રહ્યો છું, એ અપેક્ષાથી અહીંયા મિથ્યા દ્રષ્ટિપણું કહ્યું છે. સર્વ વિકલ્પનું લક્ષ છોડી અંદર શુદ્ધ અભેદ એકાકાર ચૈતન્ય સ્વભાવની પ્રતીતિ કરવાની વાત છે. એટલે ગુરુદેવ કહે છે કે સર્વ વિકલ્પનું લક્ષ છોડી અને અંદર શુદ્ધ અભેદ એકાકાર ચૈતન્ય સ્વભાવી ભૂતાર્થ વસ્તુ છે જે છે, જેની ત્રિકાળ હયાતી છે, ત્રણેય કાળે હોવા પણ છે, જે જ્ઞાન સ્વરૂપે છે, તેની દ્રષ્ટિ કરતા એ આત્મા જેવો છે તેવો અનુભવમાં આવે છે, એટલે કે પ્રાપ્ત થાય છે. આ સિવાય બીજી કોઈ રીત કે બીજો કોઈ ઉપાય નથી. વ્યવહારથી થાય કે પરથી થાય એવું વસ્તુના સ્વરૂપમાં જ નથી. નિર્વિકલ્પ અનુભવથી આત્મા પ્રાપ્ત થાય એવો છે, પણ વ્યવહારથી કે વિકલ્પથી પ્રાપ્ત થાય એવું એનું સ્વરૂપ નથી. ફરી પ્રશ્ન થયો કે તો શું વ્રત તપ આદિ વ્યવહારની ક્રિયા કરીએ તે કાંઈ નહીં? આ બધું કરીએ છીએ, તપ કરીએ છીએ અમે, 8 દિવસના ઉપવાસ ને 10 દિવસના ઉપવાસ કરીએ છીએ, તો આ બધું કઈ નહીં, એનું કોઈ મહત્વ જ નથી? ગુરુદેવ સમજાવે છે કે હા, તે કાંઈ નહીં, સમ્યક દર્શન વિના એ બધા થોથે થોથા છે. સમ્યક દર્શન વિનાના એ વ્રત તપ છે એ માત્ર શુભ ભાવ છે, પુણ્યબંધનું કારણ છે, એથી કંઈ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. જે વ્યવહારની ક્રિયા છે એ તો રાગ છે, ભલે શુભ રાગ હો, પણ એનાથી ભગવાન આત્મા ક્યાં તન્મય છે? શુભ ભાવ સાથે આત્માને તન્મયતા નથી. શુભ ભાવ છે એનાથી આત્મા તન્મય નથી. શુદ્ધ ભાવથી આત્મા તો તન્મય છે. જેનાથી જે તન્મય નથી એનાથી તે પ્રાપ્ત કેમ થાય? એટલે શુભ ભાવથી ભગવાન આત્મા ક્યાંથી પ્રાપ્ત થાય? શુભ રાગથી આત્મા તન્મય નથી તો એનાથી તે પ્રાપ્ત ન થાય. વ્યવહારના પક્ષવાળાને આકરું લાગે, પણ શું થાય? ગુરુદેવ તો કહે છે કે ભાઈ ક્ષમા કરજે, પણ માર્ગ તો આવો જ છે. પ્રભુ બાપુ, તું ભગવાન સ્વરૂપ છો ને, તને દુઃખ થાય એવી વાત કોઈ ન કરે, પણ વસ્તુની સ્થિતિ જ આવી છે, ત્યાં શું થાય? જો અન્ય મતવાળાને કોઈને દુઃખી કરવા માટેની વાત નથી હોતી, છતાં પણ એમ જ કહેવું પડે કે જીનેશ્વરનો માર્ગ જે છે એ તો તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન પ્રરૂપિત હોય અને એ જ સાચો માર્ગ હોય. એ સિવાય બીજો કોઈ પણ માર્ગ છે તે મોક્ષનો માર્ગ, સાચો માર્ગ હોઈ શકે જ નહીં, એટલે એ ધર્મ કહેવાય નહીં. આવું કહીએ એટલે એમાં કોઈ બીજા મતવાળાને કંઈ દુઃખ પહોંચાડવાનો આશય નથી, પણ જે છે તે સત્ય પ્રકાશવાનો આશય છે. ખોટી પ્રરૂપણા કરીએ કે ના ના, એ એમનો ધર્મ એ બરાબર, એ એમાં માને તો ભલે ને માનતા, આવી પ્રરૂપણા કરીએ તો એનો અર્થ એ થયો કે જીનેશ્વર ભગવાનની આપણને 100% પૂરી શ્રદ્ધા નથી. જો જીનેશ્વર ભગવાનની 100% પૂરી શ્રદ્ધા હોય તો એવો વિકલ્પ આપણને મનમાં આવે જ નહીં કે બીજા અન્ય મત છે એ પણ બરાબર છે, એમાં શું વાંધો, એવો પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય. આપણી પાસે એટલો અવકાશ જ નથી કે જેમાં જીનેશ્વર ભગવાન સિવાય બીજાને પણ અંદર સ્વીકારીએ અને એવા દેવગુરુ શાસ્ત્ર ને આપણે માનીએ, એટલે એવો અવકાશ જ હોતો નથી. ત્યારે આપણે એમ કહીએ કે અન્ય દર્શન છે, અન્ય મત છે, અન્ય ધર્મ છે, એ બધામાં થોડા થોડા સત્યના અંશ છે, પણ કોઈ દર્શન પૂર્ણ નથી. જૈન દર્શન એક જ પૂર્ણ છે, એક જ સંપૂર્ણ છે, અને એનો ક્યારેય નાશ થતો નથી, કેમ કે એ આત્માનું સ્વરૂપ દર્શાવનારું દર્શન છે અને એ અનુભવ સહિતની વાત છે, એમાંથી એ બધું આવ્યું છે. જેવું સ્વરૂપ છે, જેવું અનુભવાયું છે, એ જ વાત એમાં દર્શાવવામાં આવી છે. આવી વાત કરીએ ત્યારે કેટલાક લોકો ઉભા થઈ જાય કે એમાં શું વાંધો છે, બીજા દર્શનો વેદાંત હોય કે સાંખ્ય હોય કે કોઈ પણ બીજા અન્ય દર્શનો હોય તો એમાં એ લોકો એ રીતે કરે છે, તેમાં શું વાંધો? એમ વાંધો નથી, પણ તમે એ પ્રરૂપણા કરો છો એમાં શું કરી રહ્યા છો? એમાં ગૃહિત મિથ્યાત્વ થાય છે, તમને મિથ્યા માન્યતાને તમે અનુમોદન આપો છો એટલે ગૃહિત મિથ્યાત્વ થાય છે, ને ગૃહિત મિથ્યાત્વ તો અનંત ભવનું કારણ થાય છે. અહીંયા તો વાત કરે છે કે હું મુક્ત સ્વરૂપ છું, પરમાત્મા સ્વરૂપ છું, પરમ બ્રહ્મ પરમેશ્વર છું ઇત્યાદિ વૃત્તિનું જે ઉત્થાન થાય, ઇત્યાદિ વૃત્તિનું જે ઉત્થાન થાય તે પણ નુકસાનકારક છે, તો પછી વ્યવહાર રત્નત્રયના વિકલ્પની શું કથા? એ તો કઈ વાત નથી. આ તો શાસ્ત્ર આમ કહે છે. આ વિતરાગની વાણી છે ભાઈ, કે જે સમસ્ત નય પક્ષને છોડે છે તે જ સમસ્ત વિકલ્પને છોડે છે અને તે જ સમયસારને પ્રાપ્ત કરે છે. એ કયો સમયસાર છે? તો કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મથી રહિત પૂર્ણ આનંદનો નાથ, સચ્ચિદાનંદ સ્વરૂપ એવા સમયસારને પ્રાપ્ત થાય છે. એટલે કે પ્રાપ્તની પ્રાપ્તિ થાય છે. પોતે શક્તિરૂપે અંદરમાં પડ્યો છે એની એને પોતાને પ્રાપ્તિ થાય છે, એની વ્યક્તતા થાય છે. જે પ્રાપ્ત હતો તેની પ્રાપ્તિ થાય છે. આ તો પ્રભુ તારા હિતની વાત છે. બધા આત્મા ભગવાન છે. પારા નંબર 290 પર અહીંયા ગુરુદેવ કહે છે કે ભાઈ એકવાર શ્રદ્ધામાં હાથો પાડ કે આ આત્મા વિકલ્પ રહિત વિજ્ઞાનઘન સ્વભાવરૂપ વસ્તુ છે, તેની પ્રાપ્તિ થાય એનું નામ સમ્યક દર્શન અને ધર્મ છે. એમ તું હાથો પાડ કહ્યું છે ને કે ય એવ સમસ્તમ વિકલ્પ મતિક્રામતી સ એવ સમયસારમ વિદંતી, જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે જ સમયસારને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ ઉપરના પ્રવચનમાં અહીંયા કહે છે છેલ્લા પેરેગ્રાફમાં કે જુઓ બ્રહ્મચારી ક્ષુલક ધર્મદાસજી આત્મજ્ઞાની હતા. તેમણે સમ્યક જ્ઞાન દીપિકા નામનું શાસ્ત્ર લખ્યું છે. તેમાં દ્રષ્ટાંત આપ્યું છે કે પૂર્વવાળો કહે છે કે પશ્ચિમમાં છે, પશ્ચિમવાળો કહે છે કે પૂર્વમાં છે, ઉત્તરવાળો કહે છે કે દક્ષિણમાં છે, દક્ષિણવાળો કહે છે કે ઉત્તરમાં છે, પરંતુ એ તો જ્યાં છે ત્યાં જ છે. વળી ત્યાં જ સમ્યક જ્ઞાન દીપિકામાં કહ્યું છે કે સૂર્યના પ્રકાશમાં કોઈ પાપ કરે, પુણ્ય કરે, કુશીલ સેવે, તેમાં સૂર્યને શું? તેમ ભગવાન આત્મા જ્ઞાનનો સૂર્ય છે. તેના પ્રકાશમાં કોઈ રાગાદી વિકલ્પ આવી જાય તો જ્ઞાનને શું? જ્ઞાન તો રાગને જાણનારું છે. આત્મા જ્ઞાન સ્વરૂપી પ્રભુ છે. તે સ્વરૂપમાં રાગનું તો સ્પર્શું થતું નથી. આશય એમ છે કે ભગવાન જ્ઞાયક સ્વભાવી ચૈતન્ય જ્યોતિ સ્વરૂપ આત્મા જેને દ્રષ્ટિમાં આવ્યો છે તેને પર્યાયમાં જે રાગાદિ દોષ હોય તેનો તે જાણનાર છે, કરતા નથી. જે સમ્યક દ્રષ્ટિ થયો છે એ પોતે પોતાના શુભાશુભ ભાવનો જાણનાર છે, એનો કરતા થતો નથી. 291માં પાના ઉપર આગળ કહે છે બીજા પેરેગ્રાફમાં કે પરમાર્થ વચનિકામાં કહ્યું છે કે આગમ પદ્ધતિનો વ્યવહાર સુગમ છે, અધ્યાત્મ પદ્ધતિનો વ્યવહાર કઠણ છે. મોક્ષમાર્ગ પ્રકાશકની વાત છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં પાછળ છેલ્લે પરમાર્થ વચનિકા છે, એમાંથી આ વાત લઈને ગુરુદેવ સમજાવે છે કે એમાં કહ્યું છે કે આગમ પદ્ધતિનો વ્યવહાર સુગમ છે, અધ્યાત્મ પદ્ધતિનો વ્યવહાર કઠણ છે. શુદ્ધ પરિણતિ પ્રગટ કરવી તે અધ્યાત્મ પદ્ધતિનો વ્યવહાર છે. શુદ્ધ પરિણતિ પ્રગટ કરવી તે અધ્યાત્મ પદ્ધતિનો વ્યવહાર છે અને આ વ્યવહાર અધ્યાત્મ પદ્ધતિનો વ્યવહાર એ કઠણ છે. વિકલ્પોને છોડીને જે કોઈ પણ પક્ષને ન પકડે તે જ શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણી તે રૂપ સમયસારને પામે છે. નય પક્ષ પકડવો તે રાગ છે, તેથી સમસ્ત નય પક્ષને છોડવાથી વિતરાગ સમયસાર થવાય છે. હું અબદ્ધ સૃષ્ટ છું એવો નય પક્ષ પણ રાગ છે, તેથી સમસ્ત નય પક્ષ છોડવાથી વિતરાગ સમયસાર થવાય છે. અને છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે આ આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય સૂર્ય છે, તે પર્યાયમાં જે રાગ છે તેની સાથે તન્મય નથી. ભગવાન આત્મા નિત્ય છે, અખંડ છે, જ્ઞાન સ્વભાવી ચેતન વસ્તુ છે, એને સંયોગી ચીજ સાથે તન્મયતા હોય નહીં. એ જ રીતે સંયોગી ભાવ સાથે પણ તન્મયપણું હોય જ નહીં. જે પર્યાયમાં રાગ છે તે સંયોગી છે, એ વખતે એવો સંયોગ છે એટલે એવો રાગ થયો છે, તો એવી સંયોગી ચીજ સાથે જે ત્રિકાળ વસ્તુ છે એને તન્મયપણું હોય ક્યાંથી? આ તો આમ વિચારીએ તોય સમજાવે એવું છે કે જે પર્યાયમાં છે એની સાથે એને તન્મયપણું હોય ક્યાંથી? જે ક્ષણિક છે, જે ત્રિકાળ રહેવાવાળી વસ્તુ નથી, જે રાગ જે થાય એવો કોઈ ગુણ આત્મામાં નથી, એની સાથે આત્માને તન્મયપણું હોય ક્યાંથી? એટલે ગુરુદેવ કહે છે કે તે પર્યાયમાં જે રાગ છે તેની સાથે ભગવાન આત્મા તન્મય નથી. નિશ્ચયથી જ્ઞાન સ્વભાવ આત્મદ્રવ્ય સાથે તન્મય છે. સ્વભાવ સ્વભાવવાન સાથે તન્મય છે. જેવો સ્વભાવ છે એવો સ્વભાવવાન છે, એવો ભગવાન આત્મા છે. જેવો ભગવાન આત્મા છે એવો એનો સ્વભાવ છે. એમ બંને વચ્ચે તન્મયતા છે, બંને વચ્ચે એકરૂપતા છે. સ્વભાવ અને સ્વભાવવાન ને તન્મયપણું છે. આત્મા ચૈતન્ય સૂર્ય છે. જેમ સૂર્યના પ્રકાશમાં કોઈ પ્રાણી ગમે તે ક્રિયાકાંડ કરતો હોય તેમાં સૂર્યના પ્રકાશને શું, એનાથી તેને લાભે નથી અને એનાથી તેને દાઘેય નથી, એટલે કાંઈ સંબંધ નથી. તેમ એક સમયની પર્યાયને ગૌણ કરીને જોતા, એક સમયની પર્યાય જે થાય છે ક્ષણિક છે અને પછી એ ચાલી જાય છે, તો એને ગૌણ કરીને જોતા આત્મા અનાદિ અનંત નિત્યાનંદ સ્વરૂપ ચૈતન્ય જ્યોત છે. તેને દયાદાન વ્રત આદિના રાગના પરિણામ સાથે તો સંબંધ નથી, પણ હું આવો છું અથવા આવો નથી ઇત્યાદિ નય પક્ષના વિકલ્પ એની સાથે પણ એને કાંઈ સંબંધ નથી. તેથી વિકલ્પ રહિત થઈને જે આત્માને અનુભવે છે તે સંકિતિ છે, તેને નય પક્ષના ત્યાગની ભાવના છે. તો આ રીતે આપણે ગાથા 142 અહીંયા પૂરી કરીએ છીએ. હવે આજે આપણે શુક્રવાર છે એટલે ભક્તિ કરીશું.
પહેલા સમયસારની સ્તુતિ બોલીશું અને તે પછીથી સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીશું.
સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતાવહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવણી. શોષાતિ દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિ કુંદ સંજીવની સમય પ્રાવૃત તણે ભાજન ભરી. કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુરા, ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રસમરસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગડા વ્યવહારના ભેદભા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમાનુ જગનો સંદેશ શ્રી વીરનો વિસામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સુણે તને રસની બંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આળસે સૌ તું રીજતા સકલ જ્ઞાયક દેવરીજે બનાવું પત્ર કુંદના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કરી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કરી
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત